તારીખ 7/4/1990 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 429 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 377
પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રથમ આત્માનુભવ થતા પહેલા છેલ્લો વિકલ્પ કેવો હોય? પ્રથમ એટલે પહેલી વખત જે આત્માનુભવ થાય છે ત્યારે છેલ્લે વિકલ્પ કેવો હોય છે? આવા પ્રશ્નો મુમુક્ષુઓ પૂછે છે, ગુરુદેવને પણ પૂછતા અને બેનશ્રીને પણ પૂછતા. પ્રશ્ન પોતે એમ સૂચવે છે કે છેલ્લો વિકલ્પ જાણી લઈએ, અને વિકલ્પ તો આપણે કરી શકીએ છીએ અને કરતા આવડે છે, માટે એવો વિકલ્પ આપણે ચાલુ રાખીએ. જાણે કે વિકલ્પથી અનુભવ થઈ જતો ન હોય, આમ જેની દ્રષ્ટિ વિકલ્પ ઉપર છે એને વિકલ્પ સાધન બનાવવો છે, અને વિકલ્પ જ એનું સાધ્ય થઈ પડે છે. પછી એ સાધનથી કોઈ નિર્વિકલ્પ દશા સાધ્ય થતી નથી, પણ દ્રષ્ટિ જ્યાં સુધી વિકલ્પ ઉપર હોય છે ત્યારે આવી જાતના પ્રશ્નો ઉઠે છે. નેત્ર જ્ઞાન કેવું હોય, પુરુષાર્થ કેવો હોય, શ્રદ્ધા કેવી હોય, અને એ વિશે સૂક્ષ્મતા જાણવાનો જિજ્ઞાસા ભાવ ઉત્પન્ન થાય સંભવ છે. પણ વિકલ્પ કેવો હોય એ પ્રશ્ન પોતે સ્વયં વિકલ્પની પ્રધાનતાને પ્રસિદ્ધ કરે છે. આ તો પ્રશ્નમાંથી એટલું નીકળે છે. ઉત્તર: છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી, એટલે એને જે કાંઈ લોભ છે જાણવાનો કે આ વિકલ્પ હું જાણી લઉં, તો કે એનો કોઈ નિયમ જ નથી, હું જાણીને શું કરીશ. એવો કોઈ વિકલ્પ નથી કે જે વિકલ્પ કરતા એ છેલ્લો વિકલ્પ થાય અને પછી અનુભવ થઈ જાય, એવો કોઈ વિકલ્પ છે પણ નહીં. વસ્તુ સ્થિતિ પણ એવી છે કે એવો કોઈ વિકલ્પ નથી કે એ વિકલ્પ કરતા કરતા અનુભવ થઈ જાય, એટલે એને જે લોભ છે જાણવાનો એ કાંઈ સફળ થાય એવું નથી. ઉત્તરથી તો છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી, ભેદ જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મ તત્વની સન્મુખતાનો અભ્યાસ કરતા કરતા ચૈતન્ય તત્વની પ્રાપ્તિ થાય છે. હવે વિકલ્પથી પ્રાપ્તિ નથી થતી અને વિકલ્પ સંબંધીનો કોઈ નિયમ કે સિદ્ધાંત નથી, તો નથી એ ઠીક છે, તો શું છે કે જેને લઈને અનુભવ થાય છે? એ બે નીતિની અંદર સ્પષ્ટ કરી નાખ્યો છે વિષય, કે જે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે, જે જ્ઞાન અને રાગને જુદા પાડવાની પ્રક્રિયા છે, જ્ઞાન અને રાગને, રાગ જુદા છે એ જુદાપણાનો વિકલ્પ નથી, અને જુદા જ્ઞાન અને રાગ જુદા છે એવો વિકલ્પ તે ભેદ જ્ઞાન પણ નથી, પણ જુદા પાડવાનો પ્રયત્ન છે. એ પ્રયત્નમાં એની એક દિશા શુદ્ધાત્મ તત્વની સન્મુખતાના અભ્યાસની છે. રાગથી ભિન્ન પડવાની એક વાત છે, તો તે જ પ્રક્રિયામાં બીજી વાત એ છે બે બાજુ છે, એક સિક્કાને જેમ બે બાજુ હોય છે અને બે બાજુ થઈને આખો સિક્કો હોય છે, એમ પરથી અને રાગથી ભેદ પાડવાની પ્રક્રિયાનું બીજું પાસું એ છે કે શુદ્ધાત્મ તત્વને ગ્રહણ કરવું, શુદ્ધાત્મ તત્વની સન્મુખ થઈને શુદ્ધાત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન, એ અસ્થિથી કહેવાય છે. રાગથી જુદું પડવું એ નાસ્તિથી કહેવાય છે. એવો જે સ્વસન્મુખતાનો અભ્યાસ, તે અભ્યાસ કરતાં કરતાં, વિકલ્પ કરતાં કરતાં નહીં પણ ભેદજ્ઞાનના અભ્યાસમાં, સ્વરૂપ સન્મુખતામાં વિશેષ વિશેષ આગળ વધતા ચૈતન્ય તત્વની પ્રાપ્તિ થાય છે. આ એનો મૂળ કારણ છે, અનુભવ થવાનો, સ્વાનુભવ થવાનો આ મૂળ કારણ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાન છે એ પર્યાયમાં છે, સ્વભાવને વિભાવને એકત્વપણે અનુભવી રહ્યો છે, તે એકત્વને તોડવાનો એમાં એક પ્રયત્ન છે. તો બીજી બાજુથી માત્ર જ્ઞાન, માત્ર એવા સ્વભાવને ગ્રહણ કરવાનો પણ એમાં પ્રયત્ન છે. અને તે સન્મુખ થઈને, અભિમુખ થઈને, પોતાની સ્વસન્મુખ થઈને કાર્ય પર્યાયમાં થાય છે, પર્યાય વડે થાય છે. છતાં વિષયની સૂક્ષ્મતા એ છે કે પર્યાય બુદ્ધિ અને પર્યાયનું એકત્વ તોડે છે અને દ્રવ્ય દ્રષ્ટિ થઈને દ્રવ્ય સ્વભાવનું ગ્રહણ થાય છે. એટલે આ વિષય થોડો સૂક્ષ્મ થઈ પડ્યો છે કે કામ પર્યાયમાં થાય, પર્યાય વડે થાય, પર્યાય દ્વારા થાય, સ્વભાવ પણ ગ્રહણ જ્ઞાનના ખુલ્લા અંશમાં પર્યાયમાં રહેલો છે ત્યાંથી પકડાય, ત્યાં સુધી પર્યાય બાજુની વાત છે. અંદર જે સ્વભાવ જોયો એને, એના ઉપર જે પકડ આવી એટલે પર્યાયત્વ છૂટી જાય છે, પર્યાયનું એકત્વ છૂટી જાય છે. હા, પણ પર્યાયત્વ ગૌણ થાય. આ વિષય થોડો ગહન છે ને સૂક્ષ્મ છે એટલે પકડાતો નથી, અથવા સામાન્ય સમાજથી એ વિષય ગુપ્ત રહે છે, રહસ્યમય રહે છે, લોકો અજાણ્યા રહે છે. એનું કારણ આ છે કે આત્મરુચિ ઘણી હોય અને એવી પાત્રતા વિશેષ હોય ત્યારે આવું અંદરમાં સૂક્ષ્મ કાર્ય થવાની શક્યતા ઊભી થાય છે. એ પાત્રતાને વશ છે આ ચીજ, બીજી કોઈ રીતે આનો ઉપાય નથી, ઉકેલ નથી. એક પાત્રતાને વશ છે આ ચીજ કે ઘણી આત્મરુચિ હોય અને એક આત્માની પાછળ લાગેલો જીવ હોય, પાછળ જશે ને બીજા પરિગ્રહમાં જશે. વેદ જ્ઞાનની ઉગ્રતા તેની લગ્ની, તેની જ તીવ્રતા લીધું છે પોતે, આ જ બોલમાં લીધું છે, શબ્દથી વર્ણન ન થઈ શકે એમ કે છે એ ભાવોનો. અને અભ્યાસ કરે ભેદ જ્ઞાનનો અને ઊંડાણમાં જાય, સ્વભાવના ઊંડાણમાં જાય, સ્વભાવના ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં જઈને ઠરે, ઉનાળમાં જાય, ઓળખે ને ઠરે તો પ્રાપ્ત થાય કે પ્રગટ થાય. આમ વાત છે, આટલી ચોખવટ કરી છે. પણ એ શબ્દો છે, શબ્દો કહેતી વખતે એમ કહેવું પડે છે કે શબ્દોથી વર્ણન ન થાય આનું, કેમ કે લગ્ન થાય એમ કે, પણ લગ્ન કેવી, કે લગ્ન એવી કે રહેવાય નહીં એવી, જે માણસ કહે છે ને કે ભાઈ હવે હું નહીં રહી શકું, એવી સ્થિતિ ઊભી થાય છે. એને શબ્દોમાં શું કહે, પણ ઓળખવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન યથાર્થપણે થવો ઘટે છે. જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી વાત આગળ ચાલવાની નથી, ભેદજ્ઞાનની વાત પણ આગળ વધવાની નથી, ભેદજ્ઞાન થવાનું નથી. વિચાર ભેદજ્ઞાનનો ગમે તેટલો કર્યા કરે, ભેદજ્ઞાન નહીં થાય. હા, એવી લગ્ની લાગી હતી, પ્રાણ છૂટી જાય, દેહ છૂટી જાય, એવી લગ્ની લાગી હતી. અને એમાં એક જ આવશ્યક છે માયછૂટ આત્મધર્મમાં. વાત તો કંઈક અહીંયા લાગે છે, બધા આવશ્યકને છોડીને એક જ આવશ્યકની વાત કરે છે, અહીંયા વાત લાગે છે. મારે અહીંયા જવું જોઈએ, 500 માઇલની મુસાફરી કરીને આવ્યા, 600-700 કિલોમીટર થાય છે. અજાણ્યા સ્થળમાં પહેલા વહેલા અજાણ્યા સમાજ વચ્ચે કોઈ ઓળખેતું નથી, કોઈ પાળખેતું નથી, કાંઈ નથી. સાવ શોધવા નીકળ્યા છે આત્માને, ગોતવા નીકળ્યા છે, કોઈ છે કોઈ આત્માને બતાવનાર, નહીંતર હવે જીવાય એવું નથી. એવી પરિસ્થિતિ હતી. એવી ખોજ કરવા માટે પણ એવી તીવ્રતા આવે છે, શોધની અંતરશોધની પણ એવી જ તીવ્રતા હોય છે. અને એટલી પરિસ્થિતિમાં આવ્યા વિના પ્રાપ્ત થાય એમ બને નહીં, અને આવે તો પ્રાપ્ત ન થાય એમ બને નહીં. બે વાત એકાંતે છે એમ કહીએ તો ચાલે, અથવા નિયમથી સિદ્ધાંતિક વાત છે કે આવી લગ્નમાં આવે એને પ્રગટ થયા વિના રહીએ નહીં આત્મા, આવી લગ્નમાં ન આવે તો કોઈ દી પ્રગટ થાય. અનંતકાળે ગમે તે કર્યા કરે, જે કરવું હોય તે કર્યા કરે, કાંઈ પણ કરે, ન થાય તે ન થાય. આ સીધી સાદી વાત છે. એટલે એવી એવી પાત્રતાને વશ સ્વાનુભવ રહેલો છે, એ સિવાય બીજા કોઈને વશ સ્વાનુભવ નથી. ઓળખવા માટે સત્પુરુષનું જીવન એ ઘણું મદદગાર થાય છે. એટલે પરિચય હોય, અંગત પરિચય હોય તો, બાકી તો જેમ ગુરુદેવ શ્રી હતા અને આપણે બધા સાંભળવા જતા હતા અને બીજા હજારો માણસો પણ સાંભળવા આવતા હતા એમ નહીં. એ પ્રસંગ વિશેષ પ્રાપ્ત થયો છે શ્રીમદજીને ના મુમુક્ષુઓને. વિચારતા એમ કહી શકાય કે ગુરુદેવના મુમુક્ષુઓ કરતા પણ, આજે થોડોક એ વિચાર લંબાણો છે, કે શ્રીમદજીએ પત્રોની અંદર પોતાના જીવનની કિતાબ ખુલ્લી કરી, જે જે પ્રસંગો બિના ન બિના એના ઉપર ન જતા પોતાનું પરિણમન જે વર્તી રહ્યું છે ગ્રસ્ત દશામાં, વ્યાપારની દશામાં, વ્યવસાયની દશામાં, એક બાજુથી એ દશાનો ત્યાગ કરવાનું સામર્થ્ય છે છતાં ત્યાગ કરતા નથી, બીજી બાજુથી શાસનને પોતે સંભાળી શકે એવું સામર્થ્ય છે અને એ પ્રકારના કેટલાક પરિણામ છે તો પણ એ પ્રવૃત્તિમાં આવ્યા નથી, ત્રીજી બાજુ શુદ્ધાત્માને અનુસરતી એવી દશા વર્તે છે અંદરમાં કે ઘણીવાર દેહનું ભાન ભૂલી જાય છે. અમે દેહધારી છીએ કે કેમ તે માંડ સંભાળીએ ત્યારે યાદ આવે છે. આવા શબ્દો લખ્યા છે આ 25મા વર્ષમાં આવું લખ્યું છે. હજી તો એકાદ વર્ષ થયું છે જ્ઞાન દર્શને. કહેવાનો મતલબ એ છે કે એમણે પોતાના પરિણમનને એટલે જીવનને ખુલ્લું કર્યું છે, ગુરુદેવે એવી રીતે જીવનને ખુલ્લું કરીને કોઈને બતાવ્યું હોય તો કયો, તમે તો મારા કરતા નવાય હશો, જૂનાઈ હશો, હે, કે પોતાના પરિણમનની વાતો કરી હોય કે આજે જ્ઞાન દશામાં આમ આવ્યું, ધ્યાન દશામાં આમ આવ્યું, શાસનના વિષયમાં આમ આવ્યું, આમ ઉદાસીનતા થઈ, આમ ફલાણું થયું, આમ થયું, કાંઈ અંગત ચર્ચા કરતા જ નહીં. કરતા નહીં, કોઈ પ્રશ્ન પૂછે તો એમ કે અંગત વાત ન કરવી, બીજું જાણવું હોય પૂછો, એવું કહી દેતા. કોઈ એમ આવું જાતિ સ્મરણનું બહાર પડ્યું એટલે કોઈ એમ પૂછે કે સાહેબ ત્યાં આમ હોય તેમ હોય, કુતૂહલ વૃત્તિ છે ને માણસને, અનાત્મરુચિ, એ આત્મરુચિ નથી, અનાત્મરુચિ છે કે ત્યાં શરીર કેવડા હોય ને આયુષ કેવડા હોય ને શું, એ કાંઈ નહીં કાંઈ નહીં, બીજું પૂછો કે અંગત કાંઈ ન પૂછવું એમ કહી દે. પછી તો પારમાર્થિક અંગત વિશે માણસ પૂછતા અટકી જાય, અંગત ન પૂછવું એમ કહી દે. જોકે એવા પાત્ર વિશેષ જીવને તો જો કોઈ એવી વાત પૂછવા પૂછનાર એવા નીકળે તો જ્ઞાની એનું કાળજું કાઢીને આપી દે, એટલી બધી જ્ઞાનીને કરુણા હોય છે. અને એ કરુણા અને એ પાત્રતા વિશેષનો પ્રસંગ, જીવંત પાત્રો જેને કહીએ, એ સૌભાગભાઈ અને શ્રીમદ રાજચંદ્ર હતા. એટલે એ વાત બહાર આવી છે. શું બીજા પણ એક બે પાત્ર જીવો હતા કે જેને લઈને પણ બીજી થોડી વાતો વિશેષ પણ બહાર આવી છે. તો એની અંદર એ વાત સ્પષ્ટ છે કે જ્ઞાનીનું અંતરંગ પરિણમન કેવું હોય તે ઓળખવાનો કોઈ પ્રસંગ આ ગ્રંથ ઉપરથી મળે એવું છે. જરા ઊંડો અભ્યાસ કરવો પડે એમની એક એક વાતનો, એક એક વચનનો, એમની પરિણતિને માપી માપીને અર્થઘટન કરવું પડે, ભાવ સમજવો પડે, તો એની ઓળખાણ થઈ જાય. અને એકવાર જો ઓળખાણ થાય તો અનુભવ થઈ જાય, આ એનો લાભ છે સીધે સીધો. થોડુંક વિચાર્યું છે પછી વાત નિરાતે, પણ એ વિષય ઉપર થોડો વિચાર લંબાનો છે. આવી ચીજ મળે નહીં, પ્રત્યક્ષ જ્ઞાની મળે. જો અત્યારે પૂજી બેન શ્રી બિરાજે છે, કે એમને અંગત પરિણમન કોઈ પૂછે છે અને પૂછે તો એ કહે ખરા ન કહે, કેમ કે એવું પાત્ર જોઈએ સામે, તો કે ન જ કે એવું કાંઈ નથી, પણ સામાન્ય રીતે ગમે એ પૂછે અને કહી દે, જેમાં પૂછ્યું એમ અધરથી કે વિકલ્પ કેવો હોય તો આત્માનો અનુભવ થાય. અરે ભાઈ વિકલ્પની ક્યાં માંડે છે, આત્માના પુરુષાર્થની વાત કરે, વેદ જ્ઞાનનું પૂછે ને, વિકલ્પનું શું પૂછે છે, હે, એકદમ ટુ ધી પોઈન્ટ વાત છે. ઉત્તર તો સીધે સીધી વાત છે. વિકલ્પનો કોઈ નિયમ નથી, કોઈ સિદ્ધાંત નથી. હા, વેદજ્ઞાન કરે જી તો અવશ્ય એને સ્વાનુભવની પ્રાપ્તિ થાય છે. એ વેદજ્ઞાનના કાળમાં જ્યાં જ્ઞાયક તરફ પરિણતિ ઢળી રહી હોય છે એવા વેદજ્ઞાનના કાળમાં પરિણતિ જ્ઞાયક તરફ ઢળેલી હોય છે, વલણ જ્ઞાયક તરફ વધતું જાય છે, સ્વસન્મુખતાનો અભ્યાસ ચાલતો રહે છે, ત્યાં કયો વિકલ્પ છેલ્લો હોય, અર્થાત છેલ્લે અમુક જ વિકલ્પ હોય, એવો વિકલ્પ સંબંધીનો કોઈ નિયમ નથી, કોઈ સિદ્ધાંત જ નથી કે આવો વિકલ્પ હોય. અથવા કોઈ એમ સીધો પ્રશ્ન પૂછે કે અમે જ્ઞાયક 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 એટલો જ્ઞાયકનો જ વિકલ્પ કર્યા કરીએ તો અમને અનુભવ થઈ જાય કે નહીં જ્ઞાયકનો કે ન થાય, તો કે કોઈ એમ કે અમે ધ્રુવ 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 ધ્રુવનો વિકલ્પ કર્યા કરીએ તો અમને ધ્રુવની પ્રાપ્તિ થઈ જાય કે ન થાય કે ન થાય. વિકલ્પ કરવાનો પ્રશ્ન એકેય નથી, ભેદ જ્ઞાન ના પ્રયત્નમાં સ્વસન્મુખ થવાનો અને સ્વસન્મુખતામાં સ્વની સમીપ આગળ વધવાની વાત છે, વિકલ્પની વાત જ નથી. વિકલ્પ તો છોડવાનો છે, વિકલ્પ વધારવાનો નથી. જો સ્વસન્મુખતામાં એક આ પણ પડખું છે સ્વરૂપ પ્રાપ્તિ પહેલા, કે સ્વરૂપનો અત્યંત અત્યંત મહિમા હોય, અનંત મહિમાવંત એવું જે આત્મ સ્વરૂપ, એનો જેટલો છે એટલો અનંતો મહિમા જ્ઞાનમાં ભાષો છે, ભાવમાં ભાષો છે, એવું જે ભાવ ભાષણ, એ ભાવ ભાષણને લઈને એટલો બધો મહિમા આવે છે, એટલો બધો મહિમા હોય છે સ્વરૂપ સન્મુખ જીવને, એ વખતે વિકલ્પ પણ હોય છે. અમુક વિકલ્પ હોય છે એ વાત નથી, પણ વિકલ્પ પણ હોય છે. છતાં એ મહિમા વધીને મહિમાના ફળ સ્વરૂપે નિર્વિકલ્પ અનુભવ થશે ને વિકલ્પ મટી જશે, નહીતર મહિમા વધે એની સાથે વિકલ્પ વધવો જોઈતો હતો. મહિમા વધી ગયો તો મહિમા વધી ગયો ને વિકલ્પ સાથે હતો તો વિકલ્પે વધી ગયો નહીં, એમ કેમ ન બન્યો કે આ જે મહિમા છે એ વિકલ્પને તોડનારો મહિમા છે, નિર્વિકલ્પ સ્વરૂપનો મહિમા છે. તેથી નિર્વિકલ્પતાનો ભાવ ઘૂંટાઈ ઘૂંટાઈને નિર્વિકલ્પતા પ્રગટ પહોંચે એવી સ્થિતિમાં આવે છે, પણ વિકલ્પ તો ઉલટાનો ખલાસ થાય છે, વિકલ્પ તો મરી જાય છે. એટલે વિકલ્પ નથી વધતો, એનો એ પણ સ્પષ્ટ અર્થ થાય છે કે મહિમા એટલે માત્ર વિકલ્પ નહીં. જો મહિમા એટલે વિકલ્પ ને વિકલ્પ એટલે મહિમા ને વિકલ્પથી મહિમા કર્યા કરતો તો એમ હોય તો એ આગળ વધતી દશામાં વિકલ્પ પણ વધે છે, પણ વિકલ્પ વધતો નથી, વિકલ્પ તૂટે છે, આખી ઊંધું કાર્ય થાય છે વિકલ્પથી. તો માટે એમાંથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ મહિમામાં વિકલ્પની પ્રધાનતા નથી, પણ જ્ઞાનની અને પુરુષાર્થની પ્રધાનતા છે કે જેને મહિમા સાથે સીધો સંબંધ છે. વિકલ્પ એ વખતે સ્વરૂપનો મહિમા કરે છે, હું અનંત જ્ઞાન સ્વરૂપ છું, અનંત આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, શુદ્ધ છું, એક છું, અખંડ છું, અભેદ છું, ધ્રુવ છું, એમ વિકલ્પમાં મહિમા આવે છે, તોય વિકલ્પ વધતો નથી, વિચારવા જેવું એ છે કે એ વિકલ્પમાં મહિમા આવે છે એ તો જ્યાં સુધી વિકલ્પ જીવતો છે, હજી મર્યો નથી, ત્યાં સુધી કેવા પ્રકારે એને ઢસડાવવું પડે છે શ્રદ્ધા જ્ઞાન સાથે, એટલે પુરુષાર્થને જ્ઞાન સાથે. શ્રદ્ધા તો હજી નથી સવળી થઈ ગયા, હું મૂકશું ને તો એને વિકલ્પને ત્યાં એને અનુસરવું પડે છે, વિરુદ્ધ જાત હોવા છતાં પણ, વિરુદ્ધ સ્વભાવ હોવા છતાં પણ એને અનુસરવું પડે છે, જ્ઞાન અને પુરુષાર્થની પાછળ પાછળ ખેંચાવવું પડે છે. તો એ ખેંચાતો વિકલ્પ કેવો છે કે એ આત્મા સંબંધીનો વિકલ્પ છે, અનાત્માનો વિકલ્પ નથી, પણ એની જાત વિપરીત હોવાથી એ પોતે ત્યાં સાધક નથી, ઉલટાનો એ પોતે ત્યાં બાધક છે, એમ જાણવું જોઈએ. હવે બાધક કેવો હોય એનો આ પ્રશ્ન છે. ખરેખર જુઓ તો વિચારીએ તો પ્રશ્ન એ કે પ્રશ્નકારે પ્રશ્ન એ પૂછ્યો છે કે સ્વાનુભવમાં બાધક કેવો હોય એ જણાવો જોઈએ. શું કામ છે તારે બાધકનું? સાધકનું કામ છે સ્વાનુભવને સાધવા માટે કે બાધકનું કામ છે? અને બાધકથી તારે પામવું છે કે સાધકથી પામવું છે? પ્રશ્ન એમ બતાવે છે કે કંઈક બાધકથી પામવું છે, એ એમ બતાવે છે કે પ્રશ્નકાર જે ભૂમિકામાં ઊભો રહીને પ્રશ્ન પૂછવો જોઈએ એ ભૂમિકામાં હજી આવ્યો નથી ને પ્રશ્ન પૂછી નાખે છે કે અનુભવ કેવી રીતે થઈ જાય, અનુભવ કેવી રીતે થાય એ પૂછવા માટે પણ એની પાત્રતાની ભૂમિકા હોવી ઘટે છે, જરૂરી છે. એમને મધ્યથી ફેંકે રાખે તો જ્ઞાની તો કરુણામન છે એટલે ઉત્તર દઈ દેશે, પણ તારો પત્તો એમાં નહીં લાગે એથી તને કોઈ લાભ થઈ જાય એવું નહીં બને. એટલે એ વિકલ્પની વાતમાં તો સીધી વાત છે કે કોઈ એનો નિયમ નથી. જ્ઞાયક ધારાની ઉગ્રતા અને તીક્ષ્ણતા થાય ત્યાં વિકલ્પ કયો તેનો સંબંધ નથી. જ્ઞાયક સંબંધી જે મહિમાની ધારા ઉપડી છે, ભેદ જ્ઞાનની જે ધારા ઉપડી છે, ત્યાં પણ પરિણતિ થાય છે. સ્વરૂપ સન્મુક્તામાં એક પરિણતિ થઈ જાય છે. સ્વરૂપ રસની એ પરિણતિ છે, ચૈતન્ય રસની એ પરિણતિ છે. કેમ કે એને મુમુક્ષુને પણ બીજા ઉદય છે. જેમ જ્ઞાનીને બીજો ઉદય છે, તો પણ એને પરિણતિ હોવાથી, જ્ઞાયકની પરિણતિ હોવાથી તે ઉદયના પરિણામ એને ઘાતી શકતા નથી. ઉલટાની જ્ઞાયકની પરિણતિ ઉદયના પરિણામને ઘાતે છે, અને ગુણ ઉપરના ગુણ સ્થાને જ્ઞાયક જાય છે, ગમે તે ગુણ પ્રવૃત્તિમાં હોય તો. તે ભરત ચક્રવર્તી છ ખંડની ના વહીવટમાં હતા. છ ખંડનો વહીવટ સાધારણ નથી હોતો. આ હિન્દુસ્તાન છે એ એક ખંડ નથી કહેવાતો. શું આ ભરતખંડ આખો નથી કાંઈ? શું આર્યખંડ છે એનો ટુકડો છે આ તો? અરે છેક ઇંગ્લેન્ડ અમેરિકા સુધી પણ આર્યખંડનો ટુકડો છે. એમને ઉપર આવેલા જાવ ઉત્તરમાં તો હજી તો ભરતખંડ એમ મોટો છે. આ તો અત્યારે સીમિત થઈ ગયું, ટુકડા થતાં 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 એવડો મોટો વહીવટ કરતા હશે. હજી તો એક હિન્દુસ્તાનમાં હખડખડ થાય છે, ટુકડો કપાઈ કપાઈને ગયો છે, તોય તે ઠેકાણે પડતું નથી ક્યાંય. એટલો વહીવટ કરતા હશે, છતાં મુનિ દશામાં આવતા વાર લાગી નથી. એક આંગળી જ્યાં આડવી થઈ ત્યાં ફાટો વૈરાગ હતો, એ ફાટો નહોતો ને ફાટો નહીં હતો જ તે અંદરમાં પરિણતિમાં. એટલી મુનિદશા આવી નહીં, અંતર્મુહૂર્તમાં તો કેવળ જ્ઞાન લઈ દીધું છે. તો એ પરિણતિએ કામ કરેલું છે. છ ખંડના રાજના ઘેરાવા વચ્ચે રહીને, સંયોગના ઘેરા વચ્ચે રહીને પરિણતિ શું કામ કરે છે એનો બહુ જબરદસ્ત પુરાવો છે ભરત ચક્રવર્તીનું જીવંત. એ બહુ મોટો પુરાવો છે. તો અહીંયા વિકલ્પને જોવે છે કે ભાઈ વિકલ્પનો સવાલ નથી, ધારા અંદર છે એ કેવી છે એનો સવાલ છે. પરિણતિ ઉપયોગને લાવશે. એક વાર પ્રત્યક્ષ ચર્ચા ચાલી હતી પૂજી બેન સાહેબ સાથે. પેલા છે ને ભાઈ સંઘવી, એમણે પ્રશ્ન પૂછ્યો હતો. સુરેશભાઈ સંઘવી, સુરેશભાઈ, કે જ્ઞાનીને વારંવાર નિર્વિકલ્પ ઉપયોગ આવે છે તો એ કેમ આવે છે? કોઈને જલ્દી આવે છે, કોઈને મોડો આવે છે, કોઈને શીઘ્ર શીઘ્ર હોય છે. એક જ ગુણસ્થાનમાં તફાવત હોય છે. હો ચોથામાં તફાવત હોય, પાંચમામાં તફાવત હોય, છઠ્ઠા સાતમામાં તફાવત હોય, પણ અહીંયા સૂક્ષ્મ તફાવત હોય છે. શું પણ બધા ગુણસ્થાનમાં જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભેદ પડે છે. સ્થૂળપણે સૂક્ષ્મપણે અસંખ્ય ભેદ છે એક ગુણસ્થાન. તો પ્રશ્ન એ હતો કે કેમ જલ્દી આવે, એનું શું કારણ છે? તો કે જલ્દી આવે એવી રાહ જોઈને કાંઈ જ્ઞાની બેસતા નથી. પહેલાં તો પહેલો સીધો જવાબ એમ દીધો, પછી ટુ ધી પોઈન્ટ વાત એટલી ચાલી કે જે પરિણતિ છે અંદરમાં, એ પરિણતિ જેટલી ઉગ્ર હોય છે, એ પરિણતિમાં જેટલી ઉગ્રતા પ્રગટ થયેલી હોય છે, એ ઉગ્રતા અનુસાર વિકલ્પનું આવવું અથવા મોડું થવું, વહેલું થવું, એનો આધાર એના ઉપર છે. જેમ પતંગ ઉડાડનાર પતંગને ગોત ખવરાવવા માટે, આ પેટ લગાડે ત્યારે ગોત ખવરાવી દે ને, વ્યાની યારે પેટ લગાડવો છે, તો એને પતંગને અડવાની જરૂર નથી. હાથમાં દોરી છે, એનાથી પતંગને ઊંચે લાવી લઈ જવો, જમણી બાજુ લઈ જવો, ડાબી બાજુ લઈ જવો, એ બધું એમ દોરીથી કર્યા કરે છે. એમ ઉપયોગનો જે પતંગ ઉડાઉડ કરે છે જ્ઞાનીને, એના કંટ્રોલમાં છે, દોરી એના હાથમાં છે. અજ્ઞાનીને ઉપયોગના પતંગને દોરી હાથમાં નથી, પરિણતિ નથી એની પાસે. એટલે એનો ઉપયોગ ગમે ત્યાં ઉડાઉડ કરે છે. એને ખબર નથી રહેતી કે ક્યાં ક્યાં ઉડાઉડ કરે છે, પણ એનો કોઈ ઠેકાણું નથી એવી રીતે ઉડે છે. જ્ઞાનીને ઉપયોગ ઉપર લગામ છે, ઉપયોગની લગામ એના હાથમાં છે, એટલે એની પડાઈ ઉપયોગની ગમે તેમ ઉડતી નથી અને એ પોતાના ઉપયોગને પરિણતિની ઉગ્રતા દ્વારા નિર્વિકલ્પ દશામાં લઈ આવે છે. એ વાત કરી હતી, બહુ સારી ચર્ચા ચાલી હતી અધ્યાત્મને. એટલે એ વાત કરી છે અહીંયા કે નાયક ધારાની ઉગ્રતા અને તીક્ષ્ણતા તે અનુસાર સ્વાનુભવના શુદ્ધોપયોગને સંબંધ છે, વિકલ્પ સાથે એને કોઈ સંબંધ નથી. એવું તો વિકલ્પની રટણ કરતાં કરતાં કાંઈક પાગલ થઈ જાય છે, ધૂનમાં ને ધૂનમાં. પણ એ કાંઈ વિકલ્પનું કાર્ય નથી, વિકલ્પનું એની અંદર કારણ પણ નથી, કોઈ વિકલ્પ સાથે એનો સંબંધ નથી. ભેદજ્ઞાનની ઉગ્રતા છે એ ધારાવાહી જ્ઞાન દશાની જેમ નથી ચાલતું, પણ લગ્નિ અનુસાર એની એની ધારા ચાલે છે. લગ્નિ ઓછી હોય તો એને ત્રુટકતા વધારે આવે, લગ્નિ તીવ્ર હોય તો અત્રુટકપણે ભેદ જ્ઞાન લંબાયા કરે. એટલે ભેદ જ્ઞાનની ઉગ્રતા, ભેદ જ્ઞાનની લગ્નિ, તેની જ તીવ્રતા, લગ્નિમાં પણ એની જ તીવ્રતા હોય એ શબ્દથી વર્ણન ન થઈ શકે. એ ભેદ જ્ઞાનની ઉગ્રતા અને તીવ્રતા અને લગ્નિનું કોઈ શબ્દથી વર્ણન ન થઈ શકે. પણ એવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે, એ ભેદ જ્ઞાનના અભ્યાસથી સ્વભાવના ઊંડાણમાં જાય, અથવા અંતર્મુખની દિશાના ઊંડાણમાં જાય. એક જગ્યાએ લીધું છે એમણે, ભૂલ નથી, નંબર યાદ નથી, પણ એમ કે જ્ઞાનીને 12 સંયોગના ઘેરાવામાં જોવામાં આવે છે કોઈ કોઈ જ્ઞાનીને, તો પણ એ અંતરમાં ઊંડે ઊંડે કેટલે ઊંડે વિચરે છે, કેવી ઊંડી ગુફામાં ચાલ્યા જતા હોય છે, એનું બાહ્ય દ્રષ્ટિવાળાને માપ આવતું નથી. એવું એક બોલ આમાં આવી ગયો છે. અભ્યાસ કરે, અભ્યાસ એટલે અહીંયા પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે એમ લેવું છે. એના ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, સ્વભાવના તળિયામાં જઈને ઓળખે, ઉપર ઉપરથી ઓળખે એમ નહીં. જેવો સ્વભાવ છે એવો જ બરાબર ઓળખે, જેવું સ્વરૂપ છે એવું જ બરાબર ઓળખે, અને તળમાં જઈને ઠરે, સ્વભાવમાં જઈને ઠરે તો પ્રાપ્ત થાય. પ્રાપ્ત થાય એટલે પ્રગટ થાય, પ્રગટ અનુભવ થાય, પ્રગટ અનુભવ થાય એને પ્રાપ્તિ કહેવામાં આવે છે. આમ તો વસ્તુ તો પ્રાપ્ત જ છે, પણ જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી તે અપ્રાપ્ત બરાબર છે. અનુભવ થતા એટલા માટે એને પ્રાપ્ત થયો એમ કહેવામાં આવે છે. એ 429 ત્યાર પછી 430 પણ પર્યાય સંબંધિત અને દ્રવ્ય સંબંધિતના વેદનનો પ્રશ્ન છે. પ્રશ્ન છે કે નિર્વિકલ્પ દશા થતાં વેદન શાનું હોય, એટલે કોનું હોય, દ્રવ્યનું કે પર્યાયનું? તો કે આગળ એક બોલમાં એ વાત ચાલી ગઈ છે કે દ્રવ્ય તો અવલંબનનો વિષય છે, વેદનનો વિષય નથી. પર્યાય વેદનનો વિષય છે પણ અવલંબનનો વિષય નથી, એ બોલ એક ચાલી ગયો છે. આ તો જુદા જુદા વખતે પ્રશ્ન પૂછાણા હોય એટલે એવા જિજ્ઞાસુના પ્રશ્નોનું અહીંયા સંકલન કરેલું છે. ઉત્તર: દ્રષ્ટિ તો ધ્રુવ સ્વભાવની જ હોય છે, વેદાય છે આનંદ આદિ પર્યાય. એટલે કે ધ્રુવ સ્વભાવમાં હું પણ, એનું નામ દ્રષ્ટિનું પરિણમન છે. દ્રષ્ટિ છે, સ્વરૂપ દ્રષ્ટિ કહો, સ્વભાવ દ્રષ્ટિ કહો, સમ્યક દ્રષ્ટિ કહો, દ્રવ દ્રષ્ટિ કહો, તે દ્રવ્યની સત્તાને ગ્રહણ કરનારો ભાવ છે. હું પણ સત્તાની સ્થાપના એ દ્રષ્ટિનું કાર્ય છે. તો કહે છે કે દ્રષ્ટિએ તો, શ્રદ્ધાએ તો હું પણ ધ્રુવ સ્વભાવમાં પોતાની સત્તા સ્થાપી દીધી છે દ્રષ્ટિએ કરીને, તો પણ જ્ઞાન વેદે છે એ સ્વસંવેદન અને આનંદ આદિ પર્યાયોના ભાવને વેદે છે, વેદવાનો ધર્મ જ્ઞાનમાં છે. ભલે દ્રષ્ટિ ધ્રુવ સ્વભાવનું અવલંબન લે છે તો પણ દ્રવ સ્વભાવમાં તન્મય ભાવે, અભેદ ભાવે પરિણમે છે દ્રષ્ટિ, તો પણ ચારિત્ર પણ લીન થઈને પરિણમે છે, તો પણ વેદન જ્ઞાન આનંદ આદિ પર્યાયોનું હોય છે, શાંતિ આદિ પર્યાયોનું વેદન હોય છે. કેમ કે વેદનની સીમા, દ્રવગુણ પર્યાયમાં વેદનની સીમા પર્યાયમાં સમાપ્ત થાય છે, દ્રવગુણમાં એની સીમા નથી વેદવાની, પર્યાયને વેદવાની દ્રવગુણની સીમા નથી, એની પરિસમાપ્ત થાય છે, પર્યાયમાં એ પૂરેપૂરું થઈ જાય છે, પર્યાયથી આગળ વધવાનું નહીં. કોઈ પણ જીવની પર્યાય, પછી નિગોદથી લઈને સિદ્ધ પર્યંત લ્યો, વેદન પર્યાયનું હોય છે, ન સ્વદ્રવ્યનું ન પરદ્રવ્યનું. ન તો પરદ્રવ્ય વેદી શકાતું, ન તો સ્વદ્રવ્ય સામાન્ય વેદી શકાતું. સર્વ જીવોને પર્યાયનું જ વેદન હોય છે. વિકારી પર્યાયવાળાને વિકારનું વેદન હોય છે, અવિકારી પર્યાયવાળાને શુદ્ધતા, શાંતિ, આનંદ આદિ સ્વસમ વેદનનું વેદન હોય છે. બસ આ સીધી વાત છે. એટલે વેદાય છે પર્યાય, પછી આનંદ આદિમાં બધી લઈ લેવી, વેદાય છે પર્યાય. સ્વભાવે દ્રવ તો અનાદિ અનંત છે, સ્વભાવે દ્રવ તો અનાદિ અનંત, જે અનંત છે, જે ફરતું નથી અને બદલતું નથી, જેમાં કોઈ ફેરફાર નથી, જેમાં કોઈ બદલવા પણ નથી, જે હલતું નથી, ચલતું નથી, સ્થિર ધ્રુવ એવું અનાદિ અનંત દ્રવ છે. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, દ્રષ્ટિ કરવાથી એટલે શ્રદ્ધા એ હું પણ સ્થાપન કરવાથી, શું પોતાના અસ્તિત્વની સ્થાપના, એ રૂપ જે ભાવ, તેને સમ્યક દ્રષ્ટિ કહો, તેને દ્રષ્ટિ કહો, તેને શ્રદ્ધા કહો, સમ્યક શ્રદ્ધા કહો. એમ તે અનાદિ અનંત જે ફરતું નથી, બદલતું નથી, તેમાં પોતાના પોતાની હૈયાતીની સ્થાપના કરવાથી અને તેનું ચારિત્રમાં ધ્યાન કરવાથી, સ્થિર થવાથી ઉપયોગ પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે. જેટલો વૈભવ દ્રવ્ય સ્વભાવમાં પડેલો છે એ પ્રગટપણે, હુંપણે અનુભવ ગોચર થાય છે. વેદાય છે પર્યાય, પણ લક્ષ્ય દ્રવ્ય ઉપર હોવાથી સ્વભાવ વેદાય, સ્વભાવનો અનુભવ થાય છે એમ કહેવામાં આવે છે. સ્વભાવ વિદાય છે એમ પણ કહેવામાં આવે છે, તો પણ સ્વભાવ આકારે થયેલી પર્યાય વિદાય છે અને સ્વભાવનું જ્ઞાન પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં સ્વભાવનું જ્ઞાન આવી જાય છે. જેટલું સ્વભાવનું અનંત સામર્થ્ય છે તેટલું પૂરેપૂરું અનંત, અનંત અને પૂરેપૂરું બે વિશેષણ લાગુ પડે છે. કેમ કે અધૂરું રહેતું નથી અને છતાં મર્યાદા નહીં હોવાથી એને અંત નથી, અનંત છે એવું જ્ઞાનમાં આવી જાય છે. એને અનુભવ થાય છે એમ પણ કહેવામાં આવે છે, કેમ કે પોતા પણ એનું જ્ઞાન થાય છે. જ્ઞાનમાં આવે છે ત્યારે કે આ હું છું, હું આવો છું એમ જ્ઞાન થાય છે. બીજી રીતે જ્ઞાન થતું નથી, થર્ડ પર્સનનું જ્ઞાન નથી થતું, ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એને એમ કહેવાય છે જ્ઞાનમાં આવે છે એટલે વેદાય છે, સામર્થ્ય પૂરેપૂરું વેદાય છે એમ કહેવાય છે. પણ આમ તો કેવળ જ્ઞાન થાય, પૂર્ણ દશા થાય ત્યારે સામર્થ્ય પૂરેપૂરું પ્રગટ થાય છે અને ત્યારે પૂરેપૂરું વેદાય છે, અનુભવ થાય છે એમ કહેવાય. પણ જ્ઞાન થઈ જાય છે અપેક્ષા એ કહી શકાય, બાકી તો સામર્થ્ય જેટલું અધૂરું પ્રગટ થયું છે, સાધક દશા છે, સિદ્ધ દશા નથી ત્યાં સુધી, એટલું ઓછું વેદન છે. પણ વિષય પૂરો છે એ અપેક્ષા એને પૂરું કહેવાય છે. હા, એટલે જ એમ કહેવાય છે કે પૂરેપૂરો અનુભવાય છે, જેવો કેવળ જ્ઞાનમાં અનુભવાય છે એવો અનુભવાય છે. પણ એ વિષય અપેક્ષા, એ વિષય અધૂરો છે, વિષય પર્યાય અધૂરો છે સાધક દશાનો, અને કેવળ જ્ઞાનનો વિષય પર્યાય પૂરો છે. વિષય બંનેનો સરખો છે પૂરેપૂરો, વિષય અધૂરો નથી એ અપેક્ષા એવું કથન થાય છે. એ પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે, તેની દ્રષ્ટિ કરવાથી, તેનું ધ્યાન કરવાથી, તેનું અનુભવન, પોતાના વૈભવનું, ગુણ વૈભવનો, અનંત ગુણ વૈભવનો પ્રગટપણે અનુભવ થાય છે. એ નિર્વિકલ્પ દશામાં કોનું વેદન હોય એ વિષય લીધો છે. બધા નિર્વિકલ્પ દશા ઉપરના ત્રણેય પ્રશ્નો છે. 431નો છેલ્લો પ્રશ્ન છે. નિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો થાય? એમ પૂછે કે કેરી, આ હાફૂસ કેરી કેવી ગળી લાગે છે? કેસર કેરી કરતા હાફૂસ કેરીના સ્વાદમાં શું ફેર છે? શું બતાવે, કેવી રીતે બતાવે? એ તો કે ખાવાની ચીજ છે ભાઈ, ખાતો ખબર પડે, બાકી કંઈ કહેવાની ચીજ નથી. એમ અનુભવ તો અનુભવવાની ચીજ છે, આનંદ તો અનુભવવાની ચીજ છે, એ કોઈ કહેવાની ચીજ, કંઈ દેખાડવાની ચીજ નથી. ઉત્તર કે તે આનંદનો કોઈ જગતના વિભાવના આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે એને મેળ નથી. એટલે કે કોઈ પદાર્થને ઉપમા આપી શકીએ એવો એ આનંદ નથી, તેથી એ આનંદને અનુપમ આનંદનું વિશેષણ લાગે છે. આનંદને અનુપમ એવું વિશેષણ લાગે છે કે કેવો આનંદ છે, આત્માનો આનંદ કે અનુપમ આનંદ હોય છે, એને ઉપમા આપી શકાતી નથી. કોઈ બહારની વસ્તુ સાથે એને સરખાવી શકાતી નથી. અથવા બીજા જેટલા જગતના પદાર્થોમાં લોકો એમ કહે છે કે અમને બહુ આનંદ આવે છે, આમાં આનંદ આવ્યો, તેમાં આનંદ આવ્યો, એ બધા આકુલતાના અને અશાંતિના પ્રકાર છે, એક આનંદનો પ્રકાર છે જ નહીં. કોની સાથે મેળવવું? આનંદ હોય તો આનંદ સાથે મેળવાય ને, કે ઓછો છે કે વધારે છે, પણ દુઃખ સાથે સુખની મેળવણી કેમ કરવી? જેને અનુભવમાં આવે છે તે જાણે છે, એટલે જેમ ખાય છે તે જાણે છે, સ્વાદ માણે છે, એમ અનુભવમાં આવે છે, એ જાણે છે. અન્ય મતમાં એ પદ એવું આવે, માય પીડે મા સુખમ માણે દેખનારા રાજેજોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. ભણતા હતા ત્યારે પદ આવ્યું, એમાં એક નિષ્કુળ આનંદ થઈ ગયા છે, અન્યમાં એક નિષ્કુળ આનંદ થઈ ગયા છે. નિષ્કુળ આનંદે બહુ અધ્યાત્મના પદ લખ્યા છે. એ કોઈ વખત ઈશ્વરની ઉપમા લે છે, નહીતર બ્રહ્મને લે છે. ગુરુદેવ કહેતા ને, નાનપણમાં એક બ્રાહ્મણ એમની બાજુમાં રહેતા હતા, મામા કહેતા હતા, એમ કહેતા હતા. એ બ્રહ્માનંદનો સ્વાદ તો એ બ્રહ્માનંદનો સ્વાદ છે એમ કહેશો, એને કાંઈ કહેવા એવું નથી. એક બે કડી બોલતા હતા. અધ્યાત્મમાં અધ્યાત્મના ઘણા પદો છે, અને ઘણી વાતો એ ત્યાં એક ઈશ્વર કરતાને કાલ્પનિક બ્રહ્મ મટાડીને જો તમે જ્ઞાયક તત્વ લ્યો જૈનનું, તો કેટલાય સિદ્ધાંતો બેસે છે એના. એવું અધ્યાત્મ એટલું બધે હદ સુધી અધ્યાત્મની કથની અન્ય મતમાં આવી છે. એટલી તો સ્થાનકવાસીમાં નથી અત્યારે, પણ એ સ્થાનકવાસીએ તો આ દેરાવાસીના 45માંથી 33 તારવી લીધા. કોઈ એની અંદર કોઈ એટલા ઊંડા વિચારક કે એવા બુદ્ધિશાળી કોઈ નથી થયા, ઊંડા વિચારક નથી કોઈ થયા. એના પ્રમાણમાં વેદાંતમાં ઘણા ઊંડા વિચારક જુઓ થયા. એક તો સંપ્રદાય પુરાણો છે, આને તો 500 વર્ષ થયા, ઘણા માણસો થયા લાંબા કાળમાં, ઘણા માણસો થયા. જેને અનુભવમાં આવે છે તે જાણે છે, તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. નિષ્કુળ આનંદના પદ કોઈ કોઈ શ્રીમદજીએ દોહરાવ્યા છે. પરિશિષ્ટ કર્યું છે ને, નાના છૂટ ઓછા આયુષમાં પણ એમણે ઘણું વાંચેલું. દ્રષ્ટિ હતી એટલે તત્વ જ્યાં હોય ત્યાંથી ઉપાડી લેતા હતા. અમુક છોટમના પદ લીધા છે, એ નથી લીધા અમે. છોટમ અને નિષ્કુળ આનંદ બેના પદ લીધા. જેને અનુભવમાં આવે છે તે જાણે છે, તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. એવો અચિંત્ય અદ્ભુત તેનો મહિમા છે. કથનમાં તો ન આવે પણ ચિંતનમાં ન આવે. એનું કારણ એ છે કે મનની મર્યાદા પૂરી થાય છે પછી એ દશાની ઉત્પત્તિ છે. અતિન્દ્રિય આનંદની જ્યાં ઉત્પત્તિ થાય છે તેને મનાતીત દશા કહેવામાં આવે છે. એટલે મનથી પાર ગયા પછીની એ દશા છે. મનની સીમામાં જ્યાં સુધી ઊભો રહીને જીવ વિચાર કરે છે, ચિંતન કરે છે, મનની સીમામાં ચિંતન થાય છે, મનન થાય છે, ત્યાં સુધી આ વસ્તુ પકડાતી નથી. આપણે ઘણા ગુરુદેવના પ્રશ્ન પૂછતા, સાહેબ હજી સ્પષ્ટ કરી દો ને, હજી સ્પષ્ટ કરીને કયો ને, હવે એની અંદર ભાવ શું રહ્યો છે? ભૂલવાળો કે પોતાને સ્પષ્ટતા મનથી સમજીને પહોંચી જવું છે, કે કાંઈક ગુરુદેવ વધારે સ્પષ્ટ કહે, પોતે મનથી પકડી લે એ વાતને અને જાણે પામી જશે. એવી રીતે સ્પષ્ટતા મનમાં થતી જ નથી આ વિષયની, એમ છે. આ તો એકદમ અતિન્દ્રિય દશાનો વિષય છે, જે આનંદ છે એ તો. પણ એ આનંદનો કેન્દ્રસ્થાન જે શુદ્ધાત્મા છે એ પોતે અતિન્દ્રિય છે. અતિન્દ્રિય પદાર્થને અતિન્દ્રિય પર્યાયને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પહોંચી વળવું એ પ્રયત્ન જ બેકાર છે, ભૂલ ભરેલો છે. શું એવા પ્રયત્નથી કોઈ દિવસ કાર્ય સિદ્ધિ થતી જ નથી? એવી ચર્ચા ચાલે છે ત્યારે ઘણાને એ બીજો પ્રશ્ન આમાંથી ઉઠે છે કે તો પછી આ સ્વાધ્યાયને બધું તો મનથી કરીએ છીએ, એમાં કાંઈ કામ થાય કે કાંઈ કામ થાય જ નહીં, અને કાંઈ કામ થાય તો એની હદ કેટલી? આવો પ્રશ્ન ઉઠે છે. આ બધી ચર્ચા ચાલી ગયેલી છે, કેમ કે રોજ ઉઠીને આ તો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. હવે એમ કહ્યું કે મનથી તો કાંઈ પત્તો ખાવાનો નથી, ત્યારે મન સિવાય આપણી પાસે સાધન પણ નથી, ત્યારે કરવું શું? કે અનુભવ તો મનથી થતો નથી, પણ અનુભવનું જે કારણ છે, એવો જે સ્વરૂપ નિર્ણય છે, એ લક્ષ્ય છે, એ મનની ભૂમિકાનો વિષય છે. ત્યાં મનની ભૂમિકા વિદ્યમાન હોય છે ને લક્ષ્ય થાય છે, ઓળખાણ થાય છે, સ્વરૂપ નિશ્ચય થાય છે. તો સ્વાધ્યાયની હદ લક્ષ્ય થવાને તે ન કયા શાસ્ત્ર સૂચવે. ઓળખાણ થઈને લક્ષ્ય થાય એટલી મર્યાદા છે, આથી વધારે મર્યાદા નથી. આનંદ ફાનંદ ક્યાંય એમાં આવે નહીં, પણ આનંદના નાથની ઝાંખી આવે એકવાર, અને તે પણ મનનો આધાર ગૌણ કરે, મનથી ઉત્પન્ન થતા રાગને ની આડસને પણ દૂર કરે, અને માત્ર એકલા જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે ત્યારે લક્ષ્ય થાય. ત્યાં સુધી લક્ષ્ય થાય નહીં. ત્યાં પણ એટલી શરત તો ખરી જ પાછી, પણ મન વિદ્યમાન હોય છે એટલી વાત છે. ઓલામાં મન મરી જાય છે, બે વચ્ચે ફેર છે. અહીંયા મન જીવતું હોય છે, ઓલા પણ મન મરી જાય છે. દીપચંદજી લખે છે કે આ ચૈતન્ય ભગવાનનું તેજ એટલું બધું છે કે મન તો પહેલા જ મરી ફીટે છે, મરી ફીટે છે એવો શબ્દ વાપર્યો છે. પછી જોકે તો એક બાજુ મનની દશા છૂટવી અને તરત જ અનુભવ થવો એમ પૂર્વ ઉત્તર દશાનો વિષય છે. એવો એક અચિંત્ય, ચિંતવનમાં ન આવી શકે એવો, એને અચિંત્ય એટલું વિશેષણ છે. અને અદ્ભુત એટલે જગતમાં એવી કોઈ અદ્ભુતતા કોઈ પદાર્થને વિશે નથી, કોઈ પ્રસંગને વિશે નથી, એવી અદ્ભુતતા અને અચિંત્યતા અને એવી મહિમાવંત એ આનંદનો, એક સમયના આનંદનો પર્યાય એવો છે. એ આનંદનો નાથ છે એ તો કેટલા ગુણો છે એનાથી, આનંદ ગુણો છે એ તો. આ જો આનંદ વચનનો વિષય નથી તો જે અનંત ગુણ આનંદ જેનામાં છે એવા એવા આનંદ ગુણ છે એ વચનનો વિષય કેવી રીતે બનાવો? કે એ તો કોઈ વચનનો વિષય થઈ શકે એવું છે. એટલે વચનાતીત, વિકલ્પાતીત, મનાતીત એમ કહીને અટકી જવું પડે છે, અને અનુભવ થાય ત્યારે જ એ જણાય, ત્યારે જ સમજાય, ત્યારે જ ઓળખાય, ત્યારે જ બુદ્ધિ એની ખબર પડે. એ સિવાય કાંઈ ખબર પડે નહીં, એ પહેલાંય કાંઈ ખબર પડે નહીં, પડી હોય તો એ નહીં પડવા બરાબર જાણવું જોઈએ.